એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરમાં લાખો લોકોની પૈસા વિશેની સમજ બદલી છે. રોબર્ટ કિયોસાકીનું બહુ જ જાણીતું પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ.
હા, અને આ પુસ્તકની ચર્ચા આજે કરવી એટલે જરૂરી છે, કારણ કે આમ તો જુઓ તો એ લખાયું ઘણા વર્ષો પહેલા, પણ એનો જે મૂળ સંદેશ છે ને, નાણાકીય સાક્ષરતા અને પેલી જૂની પરંપરાગત સલાહ પર સવાલ ઉઠાવવાની વાત, એ આજે પણ એટલી જ કદાચ વધારે લાગુ પડે છે.
બરાબર.
આપણે બધાએ રેટ રેસમાંથી બહાર આવવા માંગીએ છીએ, ખરું ને? જ્યાં બસ આખી જિંદગી
બિલ ભરવા માટે જ દોડવાનું. બસ એ જ. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે કિયોસાકીના વિચારો, જે એમના બે અલગ અલગ પિતા એમના અનુભવો પર આધારિત છે, તે આપણને આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં કઈ રીતે મદદ કરી શકે. શું આ પુસ્તક ખરેખર કોઈ ચાવી આપે છે? ચલો જોઈએ. તો પહેલાં વાત કરીએ લેખકની, રોબર્ટ કિયોસાકી. આમ તો એ અમેરિકન રોકાણકાર, બિઝનેસમેન, લેખક તરીકે ઓળખાય છે, પણ એમની વાત આટલેથી નથી અટકતી.
સાચી વાત છે. એમની પૃષ્ઠભૂમિ જ ઘણી રસપ્રદ છે. હવાઈમાં ઉછર્યા ચોથી પેઢીના જાપાની અમેરિકી, પછી મરીન કોર્પ્સમાં વિયેટનામ યુદ્ધ વખતે હેલિકોપ્ટર પાયલટ હતા. હા, પછી ઝેરોક્સ જેવી મોટી કંપનીમાં પણ કામ કર્યું અને પોતાના બિઝનેસ પણ શરૂ કર્યા. શરૂઆતમાં પેલું નાયલોન અને વેલ્ક્રોનું સર્ફર વોલેટ બનાવતા હતા.
હા હા, મેં વાંચ્યું છે એના વિશે.
ત્યાંથી લઈને એક આંતરરાષ્ટ્રીય શિક્ષણ કંપની ઊભી કરી અને વેચી પણ દીધી.
પણ મને લાગે છે કે એમના વિચારોનું જે હાર્દ છે, એ તો એમના બે પિતાના અનુભવમાંથી આવે છે, રિચ ડેડ અને પુઅર ડેડ.
ચોક્કસ. આ જ એમની ખાસિયત છે. એક તરફ એમના પોતાના પિતા, જેમને એ પુઅર ડેડ કહે છે, ભણેલા ગણેલા પીએચડી સરકારી અધિકારી, પણ પૈસાની બાબતમાં હંમેશા સંઘર્ષ.
નોકરીની સુરક્ષા અને સારા ગ્રેડ્સમાં માનનારા.
બરાબર. અને બીજી તરફ એમના મિત્રના પિતા, રિચ ડેડ, જેમણે કદાચ આઠમું ધોરણ પણ પૂરું નહોતું કર્યું, પણ એ ઉદ્યોગ સાહસિક હતા, રોકાણકાર હતા અને પોતાના બળે હવાઈના સૌથી ધનિક લોકોમાંના એક બન્યા.
એટલે બે એકદમ વિરોધાભાસી અભિગમ.
હા, અને આ બે અલગ અલગ માર્ગદર્શકો પાસેથી કિયોસાકીને પૈસા, સંપત્તિ અને એના વિશેની માનસિકતાનું એવું શિક્ષણ મળ્યું જે સ્કૂલ કોલેજમાં નથી મળતું. એમને વાતમાં દમ છે, કારણ કે એ અનુભવમાંથી આવે છે, કોઈ પોથી પંડિતાઈ નથી.
તો પુસ્તકનો જે મુખ્ય વિચાર છે એના પર આવીએ. કિયોસાકી ખરેખર કહેવા શું માંગે છે? એમનો સેન્ટ્રલ પોઈન્ટ શું છે?
એમનો મૂળ તર્ક બહુ સીધો છે કે ભાઈ, તમે આર્થિક રીતે કેટલા સફળ થાવ છો એનો આધાર તમે કેટલું કમાવ છો એના પર એટલો નથી જેટલો એ વાત પર છે કે તમે પૈસા વિશે વિચારો છો કેવી રીતે અને એનું સંચાલન કરો છો કેવી રીતે. કિયોસાકી દલીલ કરે છે કે ગરીબ અને મધ્યમ વર્ગને શું શીખવવામાં આવે છે? પૈસા માટે સખત મહેનત કરો. જ્યારે ધનવાન લોકો શું શીખે છે? પૈસાને પોતાના માટે કામ પર લગાડવાનું.
એટલે પેલી આપણી જાણીતી સલાહ, બેટા સારું ભણજે, સારા માર્ક્સ લાવજે એટલે સારી સલામત નોકરી મળે, એ ખરેખર આપણને પાછળ રાખે છે?
કિયોસાકીના મતે તો હા. ઘણીવાર આ સલાહ લોકોને પેલી રેટ રેસમાં ફસાવી દે છે. નોકરી મળી, પગાર આવ્યો
એટલે ખર્ચા અને લોનના હપ્તા ગયા.
બરાબર. મહિનો પૂરો થાય ત્યાં તો પાછું શૂન્ય, અને આવક વધે તો પછી ખર્ચા પણ એ જ રીતે વધી જાય. પેલી સાચી સંપત્તિ, જે તમે કામ ન કરો તો પણ આવક આપતી રહે, એ ક્યારે બનતી જ નથી.
તો પુસ્તકનો હેતુ આ ચક્ર તોડવાનો છે?
હા, એના માટે જરૂરી જે નાણાકીય બુદ્ધિ છે, જેને એ ફાઇનાન્શિયલ આઈક્યુ કહે છે, એ વિકસાવવાનો છે.
અને આ ફાઇનાન્શિયલ આઈક્યુ એટલે શું? ખાલી રોકાણની વાત છે કે બીજું કંઈ?
ના ના, એનાથી ઘણું વધારે છે. એમાં મુખ્ય ચાર વસ્તુઓ આવે. એકાઉન્ટિંગ એટલે કે હિસાબ કિતાબની સમજ, રોકાણ એટલે પૈસાથી પૈસા બનાવવાની કળા, બજારની સમજ એટલે કે માંગ પુરવઠાના નિયમો, અને કાયદાની જાણકારી, ખાસ કરીને ટેક્સ અને કંપની સ્ટ્રક્ચર બાબતે. પુસ્તક આ બધી વસ્તુઓને બહુ સરળ ઉદાહરણોથી સમજાવે છે અને સૌથી વધુ ભાર મૂકે છે એસેટ્સ અને લાયબિલિટીઝના તફાવત પર.
હા, આ એસેટ્સ અને લાયબિલિટીઝવાળો કોન્સેપ્ટ મેં પણ સાંભળ્યો છે. ચાલો પુસ્તકના જે મુખ્ય પાઠ છે એમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો પાઠ છે, ધનવાન પૈસા માટે કામ નથી કરતા. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, શું કહેવા માગે છે?
આ સિદ્ધિ આપણી માનસિકતા પર વાત છે. કિયોસાકી એમના બાળપણનો દાખલો આપે છે. એમના રિચ ડેડે એમને અને એમના મિત્રને પહેલા સાવ ઓછા પૈસામાં કામ કરાવ્યું અને પછી તો મફતમાં જ.
મફતમાં? શા માટે?
હેતુ એ શીખવવાનો હતો કે પગાર પરની જે આપણી નિર્ભરતા છે ને, એ આપણને બે લાગણીઓના ગુલામ બનાવી દે છે. એક તો ડર, પૈસા નહીં હોય તો, નોકરી જતી રહેશે તો, અને બીજો લોભ, વધારે પૈસા મળે, વધારે વસ્તુઓ ખરીદી શકીએ.
ઓહ, એટલે ડર અને લાલચનું ચક્ર.
બરાબર, આ જ રેટ રેસ છે. એટલે આ પાઠ કહે છે કે પગાર પાછળ દોડવાને બદલે એવું કંઈક શીખો કે પૈસા તમારા માટે કામ કરે.
એટલે કે નિષ્ક્રિય આવક, પેસિવ ઇન્કમ.
હા, એવી સંપત્તિઓ બનાવો જે તમે સક્રિય રીતે કામ ન કરો તો પણ આવક પેદા કરતી રહે. જેમ કિયોસાકી અને એમના મિત્રએ પેલી કોમિક બુકની લાઇબ્રેરી શરૂ કરી હતી. નાનો અમથો આઈડિયા હતો, પણ એ એમનો પોતાનો આવકનો સ્ત્રોત હતો. સિદ્ધાંત મહત્વનો છે. તમારો સમય વેચીને પૈસા કમાવા કરતા એવી સિસ્ટમ બનાવો જે પૈસા કમાય.
બરાબર, સમજાયું. હવે બીજો પાઠ, જે કદાચ સૌથી પાયાનો છે, નાણાકીય સાક્ષરતા શા માટે શીખવવી, અને અહીં જ પેલી એસેટ લાયબિલિટીની વાત આવે, ખરું ને?
બિલકુલ. કિયોસાકી કહે છે કે જો તમારે આર્થિક રીતે સફળ થવું હોય તો પહેલો અને સૌથી અગત્યનો નિયમ આ છે. એસેટ શું છે અને લાયબિલિટી શું છે એનો તફાવત સમજો, અને પછી ફક્ત એસેટ્સ ખરીદો.
અને વ્યાખ્યા શું આપી છે હમણે?
એકદમ સરળ. એસેટ એટલે એવી કોઈ પણ વસ્તુ જે તમારા ખિસ્સામાં પૈસા મૂકે, અને લાયબિલિટી એટલે એવી કોઈ પણ વસ્તુ જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે. બસ આટલું જ.
લાગે છે સરળ, પણ આની અસર બહુ મોટી હોઈ શકે. જેમ કે આપણે સામાન્ય રીતે ઘરને આપણી સૌથી મોટી એસેટ માનીએ છીએ.
હા, અને કિયોસાકી આ જ માન્યતા પર સવાલ ઉઠાવે છે. એ કહે છે કે જે ઘરમાં તમે રહો છો એ મોટા ભાગે તમારી લાયબિલિટી છે. કેમ? કારણ કે એ તમને કમાઈને નથી આપતું, પણ તમારા પૈસા ખર્ચાવે છે. લોનના હપ્તા, ટેક્સ, મેન્ટેનન્સ. સાચી એસેટ્સ એ છે જે રોકડ પ્રવાહ એટલે કે કેશફ્લો પેદા કરે. જેમ કે તમે કોઈ પ્રોપર્ટી ખરીદીને ભાડે આપી દો. પુસ્તકમાં સરસ ચાર્ટ દ્વારા સમજાવ્યું છે કે ધનવાન લોકો એમની આવકનો ઉપયોગ વધુ એસેટ્સ ખરીદવામાં કરે છે, જે પાછી વધુ આવક પેદા કરે છે.
અને આ ચક્ર ચાલતું રહે.
હા, જ્યારે મધ્યમ વર્ગ શું કરે? આવક વધે એટલે લોન લઈને મોટી કાર કે મોટું ઘર જેવી લાયબિલિટીઝ ખરીદે, જે એમના ખર્ચા વધારી દે છે. એટલે સમજ ભલે સાદી હોય, એને અમલમાં મૂકવી એ જ ખરી કસોટી છે.
આ એસેટ બનાવવાની વાત પરથી જ ત્રીજો પાઠ આવે છે. તમારા પોતાના ધંધા પર ધ્યાન આપો. માઇન્ડ યોર ઓન બિઝનેસ. આનો મતલબ શું એવો થાય કે બધા નોકરી છોડીને બિઝનેસ કરવા માંડે?
ના ના, એવું બિલકુલ જરૂરી નથી. કિયોસાકી અહીં બે શબ્દો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. તમારો વ્યવસાય એટલે કે તમારી નોકરી, અને તમારો ધંધો એટલે કે તમારી એસેટ કોલમ.
ઓકે.
તે કહે છે કે તમારી નોકરી તો ચાલુ રાખો, એ તમારા ઘરના ખર્ચા કાઢશે, પણ સાથે સાથે તમારો જે ફાજલ સમય અને પૈસા છે એનો ઉપયોગ તમારી પોતાની એસેટ કોલમ એટલે કે તમારી સંપત્તિઓનો પોર્ટફોલિયો બનાવવામાં કરો.
એટલે કે નોકરી કરતા કરતા રોકાણ કરવો કે સાઇડ બિઝનેસ કરવો?
હા, એવું કંઈક. એવી એસેટ્સ ખરીદો જે આવક આપે, જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ, ભાડે આપી શકાય તેવી રિયલ એસ્ટેટ, કોઈ બૌદ્ધિક સંપદા જેમ કે રોયલ્ટી મળે, અથવા એવો કંઈ નાનો બિઝનેસ જેમાં તમારે સતત હાજર ન રહેવું પડે.
અનુ, પેલું રેકરોકનું ઉદાહરણ બહુ જાણીતું છે ને?
હા, બરાબર. લોકો એમને મેકડોનલ્ડ્સના સ્થાપક તરીકે, હેમબર્ગર વેચનારા તરીકે ઓળખે છે. પણ કિયોસાકી કહે છે કે રેકરોકનો અસલી ધંધો હેમબર્ગર નહોતો, પણ રિયલ એસ્ટેટ હતો.
એટલે કે એ જગ્યાઓ ખરીદતા હતા જ્યાં મેકડોનલ્ડ્સ ખુલતા હતા.
હા, મુદ્દો એ છે કે તમારી નોકરી ગમે તે હોય, તમારું મુખ્ય ધ્યાન તમારી પોતાની સંપત્તિઓ બનાવવાનું અને વધારવાનું હોવું જોઈએ. આ સંપત્તિઓ જ લાંબા ગાળે તમને ખરી આર્થિક સ્વતંત્રતા અપાવશે.
હવે ચોથો પાઠ થોડો ટેકનિકલ જેવો લાગે છે. કરવેરાનો ઇતિહાસ અને કોર્પોરેશનની શક્તિ, આ સામાન્ય માણસ માટે કઈ રીતે કામનો?
આ પાઠ ખરેખર તો એ સમજાવે છે કે આખી નાણાકીય સિસ્ટમ કામ કઈ રીતે કરે છે અને જે લોકો ધનવાન છે એ કાયદાકીય રીતે એનો ફાયદો કઈ રીતે ઉઠાવે છે. જુઓ, સામાન્ય રીતે શું થાય, કર્મચારી પહેલા કમાય, પછી સરકારને ટેક્સ ચૂકવે અને જે વધે એમાંથી ખર્ચ કરે.
બરાબર.
કાયદેસરના ખર્ચા જેમ કે પગાર, ઓફિસ ખર્ચ, મુસાફરી વગેરે એ આવકમાંથી બાદ કરે અને છેલ્લે જે નફો બચે ને એના પર ટેક્સ ભરે.
એટલે કે ખર્ચ કર્યા પછી ટેક્સ ભરવાનો?
હા, એટલે ટેક્સ ઓછો ભરવો પડે. અને બીજો ફાયદો એ કે કોર્પોરેશન તમારી અંગત સંપત્તિને બિઝનેસના જોખમોથી કાયદાકીય સુરક્ષા પણ આપે છે. આનો અર્થ એ નથી કે કાલે જઈને બધાએ કંપની ખોલી દેવી, પણ
સમજવું જરૂરી છે,
હા, કે નાણાકીય બુદ્ધિ જેમાં કાયદા અને એકાઉન્ટિંગની સમજ પણ આવે, તમને સિસ્ટમનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમારી સંપત્તિ ઝડપથી વધારવામાં મદદ કરી શકે છે. આ જ્ઞાન જ શક્તિ છે.
પાંચમું પાઠ મને બહુ રસપ્રદ લાગ્યો. ધનવાન પૈસાનું સર્જન કરે છે. ધ રિચ ઇન્વેન્ટ મની. આનો મતલબ શું? નોટો છાપે છે?
હા, ના ના, એવું નથી. આનો મતલબ એ છે કે પૈસા કમાવવા માટે હંમેશા તમારી પાસે પહેલેથી પૈસા હોવા જરૂરી નથી. તમારી નાણાકીય બુદ્ધિ, તમારી સર્જનાત્મકતા અને થોડી હિંમત, એના દ્વારા તમે એવી તકો કે એવા સોદાઓ બનાવી શકો છો જે સંપત્તિનું નિર્માણ કરે. કિયોસાકી તો ત્યાં સુધી કહે છે કે ઘણીવાર સ્માર્ટ હોવા કરતાં હિંમતવાન હોવું વધુ જરૂરી છે.
એટલે કે એવી તકો જોવાની વાત છે જે બીજા લોકો ચૂકી જતા હોય.
બરાબર. દાખલા તરીકે બજાર ભાવ કરતાં સસ્તી કોઈ મિલકત શોધી કાઢવી, અથવા કોઈ સમસ્યાનું સમાધાન કરીને નવો બિઝનેસ ઊભો કરવો, અથવા તો ક્યારેક બીજાના પૈસા, જેને ઓપીએમ, અધર પીપલ્સ મની કહે છે, નો ઉપયોગ કરીને કોઈ ફાયદાનો સોદો કરવો. મૂળ વિચાર એ છે કે પૈસા એ ફક્ત એક વિચાર છે. જો તમે તકો જોઈ શકો, સમસ્યા હલ કરી શકો અને ગણતરીપૂર્વકનું જોખમ લેવા તૈયાર હો, તો તમે સંપત્તિનું સર્જન કરી શકો છો.
અને છેલ્લો છઠ્ઠો પાઠ, જે મને લાગે છે કે ખાસ કરીને યુવાનો માટે જેઓ કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે એમના માટે બહુ મહત્વનો છે. શીખવા માટે કામ કરો, પૈસા માટે નહીં.
હા, આ સલાહ ખરેખર આપણો નોકરી તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી શકે છે. કિયોસાકી કહે છે કે જ્યારે તમે નોકરી પસંદ કરો ત્યારે ફક્ત પગાર કેટલો મળશે ન જુઓ, પણ એ જુઓ કે ત્યાં તમને કયા નવા અને અગત્યના કૌશલ્યો શીખવા મળશે.
એમણે પોતે પણ એવું કરેલું ને ઝેરોક્સમાં.
હા, એમને ખબર હતી કે એમને બિઝનેસ કરવો છે અને એના માટે વેચાણ કળા બહુ જ જરૂરી છે. એટલે એ વેચાણ શીખવા માટે ઝેરોક્સમાં જોડાયા, ભલે પગાર કદાચ બીજે વધુ મળતો હોત.
તો કયા કૌશલ્યો પર ફોકસ કરવું જોઈએ?
છે જે તમને ફક્ત સારી નોકરી અપાવવામાં જ નહીં, પણ ભવિષ્યમાં તમારો પોતાનો બિઝનેસ કે રોકાણ પોર્ટફોલિયો બનાવવામાં અને ચલાવવામાં પણ ખૂબ કામ લાગે છે. એટલે લાંબા ગાળે આ કૌશલ્યો ઊંચા પગાર કરતાં વધુ મૂલ્યવાન સાબિત થઈ શકે છે.
તો આ છ પાઠ જોયા પછી જો આપણે આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો મુખ્ય સંદેશાઓ કયા ગણાય?
મને લાગે છે કે ચાર પાંચ મુખ્ય મુદ્દાઓ છે. પહેલું અને સૌથી અગત્યનું, નાણાકીય શિક્ષણ ખૂબ જરૂરી છે. આપણું પરંપરાગત શિક્ષણ આપણને નોકરી કરવા માટે તૈયાર કરે છે, પણ પૈસાનું સંચાલન કરવા અને સંપત્તિ બનાવવા માટે અલગ જ્ઞાન જોઈએ.
બરાબર. બીજું,
પેલો એસેટ અને લાયબિલિટીનો તફાવત સમજો અને ફક્ત એસેટ્સ બનાવવી, આ જ સંપત્તિ નિર્માણનો પાયો છે. આપણે ત્યાં પણ લોકો સોનું કે પ્રોપર્ટી લે ત્યારે આ સવાલ પૂછવો જોઈએ, શું આ મારા ખિસ્સામાં નિયમિત પૈસા મૂકશે?
ત્રીજો મુદ્દો કદાચ પેલી માનસિકતાનો છે, પૈસાને તમારા માટે કામ પર લગાડવું. એટલે કે ફક્ત મહેનત કરીને પૈસા કમાવવા, એક્ટિવ ઇન્કમ પર આધાર ન રાખતા એવા સ્ત્રોત ઊભા કરવા જે આપમેળે આવક આપે, પેસિવ ઇન્કમ.
ચોક્કસ. અને ચોથું, ડર પર કાબૂ મેળવવો અને ગણતરીપૂર્વકના જોખમો લેવા. નિષ્ફળતાથી ડરવું નહીં, પણ એને શીખવાની તક ગણવી. આપણે ત્યાં ઘણીવાર ફેલ થવાનો ડર બહુ હોય છે, પણ કિયોસાકી કહે છે કે સફળ લોકો મોટાભાગે ઘણી નિષ્ફળતાઓમાંથી પસાર થઈને જ ત્યાં પહોંચ્યા હોય છે.
અને આ બધા માટે શું જરૂરી છે?
સતત શીખતા રહેવું, પોતાનું નાણાકીય જ્ઞાન, ફાઇનાન્શિયલ આઈક્યુ સતત અપડેટ કરતા રહેવું. પુસ્તકો વાંચો, કોર્સ કરો, અનુભવી લોકો પાસેથી શીખો.
પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય, જેમ કે પેલું, ગરીબ અને મધ્યમ વર્ગ પૈસા માટે કામ કરે છે, ધનવાન લોકો પાસે પૈસા તેમના માટે કામ કરે છે. આ એક લીટી જ ઘણું બધું કહી જાય છે.
હા, અને પેલી એસેટ લાયબિલિટીની વ્યાખ્યા, એસેટ મારા ખિસ્સામાં પૈસા મૂકે છે, લાયબિલિટી મારા ખિસ્સામાંથી પૈસા કાઢે છે. આટલું સરળ વાક્ય, પણ જો આપણે ખરેખર દરેક ખરીદી કે ખર્ચ વખતે આ વિચારીએ તો આપણા નિર્ણયો કેટલા બદલાઈ જાય.
બિલકુલ. અને એક બીજું વાક્ય મને ગમ્યું, આપણી સૌથી શક્તિશાળી સંપત્તિ આપણું મન છે. આ યાદ અપાવે છે કે ખરી તાકાત બહારની વસ્તુઓમાં નથી, પણ આપણા પોતાના જ્ઞાન અને વિચારવાની ક્ષમતામાં છે.
અને છેલ્લે, તમે કેટલા પૈસા કમાઓ છો તે મહત્વનું નથી, પણ તમે કેટલા પૈસા રાખો છો અને તેને રોકો છો તે મહત્વનું છે. આપણું ફોકસ ફક્ત વધુ કમાવા પરથી હટાવીને સંપત્તિ બનાવવા અને પૈસા સાચવવા પર લાવે છે.
તો આ બધી સરસ વાતો થઈ, પણ શ્રોતાઓ આ બધું પોતાના જીવનમાં ઉતારી કેવી રીતે શકે? કોઈ પ્રેક્ટિકલ સ્ટેપ્સ?
હા, શરૂઆત બહુ સરળ રીતે થઈ શકે છે. જેમ કે પોતાના ગયા મહિનાના ખર્ચા જુઓ, બેંક સ્ટેટમેન્ટ કાઢો અને નિશાની કરો કયો ખર્ચ એસેટ માટે હતો અને કયો લાયબિલિટી માટે. આનાથી એક ચિત્ર સ્પષ્ટ થશે કે પૈસા ખરેખર ક્યાં જઈ રહ્યા છે.
હા, આ એક સારી એક્સરસાઇઝ છે.
બીજું, પહેલો નિયમ, પહેલા પોતાની જાતને ચૂકવો. પે યોર સેલ્ફ ફર્સ્ટ. એટલે કે જેવી આવક આવે એમાંથી સૌથી પહેલા બચત અને રોકાણ માટેનો હિસ્સો અલગ કાઢી લો, પછી જે વધે એમાંથી ખર્ચ કરો. મોટાભાગના લોકો ઊંધું કરે છે.
ખર્ચ કર્યા પછી જે વધે એ બચાવે, જો વધે તો?
બરાબર. કારકિર્દીની વાત કરીએ તો નવી નોકરી લેતી વખતે ખાલી પગાર નહીં, પણ ત્યાં શું નવું શીખવા મળશે એ પણ જુઓ. અને જેમ કહ્યું, નોકરી સાથે આવકનો કોઈ બીજો નાનો સ્ત્રોત ઊભો કરવા વિશે વિચારો. કંઈ પણ હોઈ શકે, ટ્યુશન, ફ્રીલેન્સિંગ, કોઈ નાનું ઓનલાઈન કામ કે પછી નાનું રોકાણ.
રોકાણની શરૂઆત કેવી રીતે કરવી? બધાને લાગે કે એના માટે બહુ પૈસા જોઈએ.
એવું જરૂરી નથી. આજે તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં મહિને 500 કે 1000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકાય છે. અથવા સારા ડિવિડન્ડ આપતા શેરોમાં થોડું થોડું રોકાણ કરી શકાય. મુખ્ય વસ્તુ છે શરૂઆત કરવી, ભલે નાની હોય, અને સતત શીખતા રહેવું.
અને પેલો ડર, પૈસા ગુમાવવાનો ડર,
એ તો રહેવાનું, પણ એ ડરને કારણે કાંઈ કરવું જ નહીં. એના કરતાં થોડું ગણતરીપૂર્વકનું જોખમ લેવું વધુ સારું. ભૂલો થશે, ચોક્કસ થશે, પણ એ ભૂલોમાંથી શીખીને આગળ વધવાનું છે.
તો આખી વાતચીત પછી મારા માટે જે સૌથી મોટો બોધપાઠ છે એ છે કે આર્થિક સ્વતંત્રતા એ કંઈ ફક્ત નસીબદાર લોકો માટે નથી. યોગ્ય જ્ઞાન, યોગ્ય માનસિકતા અને સતત પ્રયત્નોથી કોઈ પણ એ દિશામાં આગળ વધી શકે છે. પેલી એસેટ અને લાયબિલિટીની વાત ખરેખર આંખ ખોલનારી છે.
મને પેલો શીખવા માટે કામ કરવાવાળો વિચાર બહુ સ્પર્શી ગયો. એ આપણી સફળતાની વ્યાખ્યા બદલી નાખે છે. સફળતા એટલે ફક્ત પૈસા નહીં, પણ જ્ઞાન અને કૌશલ્ય પણ. અને પૈસાનું સર્જન કરવું એ વિચાર પણ બહુ શક્તિશાળી છે. એ આપણને પીડિત બનવાને બદલે આપણી પરિસ્થિતિના માલિક બનવા પ્રેરે છે.
હા,
અલબત્ત એ પણ કહેવું જોઈએ કે પુસ્તકની ટીકાઓ પણ થઈ છે. અમુક લોકો કહે છે કે કિયોસાકી જોખમને ઓછું આંકે છે, અથવા એમની બધી સલાહ બધા માટે લાગુ ન પડે. પણ એના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ વિચારવા જેવા તો છે જ.
ચોક્કસ. એટલે રિચ ડેડ પુઅર ડેડ આપણને એક નવો લેન્સ આપે છે પૈસાને જોવાનો. તે આપણને સવાલો પૂછવા, શીખતા રહેવા અને આપણું આર્થિક ભવિષ્ય પોતાના હાથમાં લેવા માટે પ્રેરણા આપે છે. કદાચ આ પુસ્તક બધા જવાબો ન આપે, પણ સાચા સવાલો પૂછવાની શરૂઆત તો ચોક્કસ કરાવી શકે છે.
અને અંતે એક વિચાર મૂકીને જઈએ. કિયોસાકીના વિચારો મોટે ભાગે વ્યક્તિગત સંપત્તિ કેવી રીતે બનાવવી એના પર છે, પણ શું આજના સમયમાં જ્યારે આપણે પર્યાવરણ અને સામાજિક અસમાનતા જેવા મોટા પડકારોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે ફક્ત પોતાની આર્થિક સ્વતંત્રતા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પૂરતું છે, કે પછી આપણે સંપત્તિ નિર્માણના એવા મોડેલ વિશે વિચારવાની જરૂર છે જેમાં સામાજિક અને નૈતિક જવાબદારીઓનો પણ સમાવેશ થતો હોય? આ એક મોટો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.